એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત નવલકથાની વાત કરવાના છીએ, મેરિલિન રોબિન્સનની હાઉસકીપિંગ. 1980માં આવેલી એમની આ પહેલી જ નવલકથા, પણ ખરેખર ઘણી પ્રભાવશાળી અને કાવ્યાત્મક.
હા, અને રોબિન્સન તો જાણીતા છે એમના ઊંડા ચિંતન માટે, એમની ગદ્ય શૈલી માટે. આ પહેલી જ બુકથી એમને સાહિત્ય જગતમાં ધૂમ મચાવી દીધી. પેલો પેન હેમિંગવે એવોર્ડ મળ્યો હતો ને?
હા, અને પુલિત્ઝર માટે ફાઇનલિસ્ટ પણ રહી હતી. એટલે સમજાય કે કેટલી મહત્વની કૃતિ છે.
અને વાર્તા આપણને લઈ જાય છે અમેરિકાના ઇડાહો રાજ્યમાં. એક કાલ્પનિક શહેર છે ફિંગરબોન, તળાવ કિનારે વસેલું.
બરાબર, પણ આ ખાલી જગ્યાની વાત નથી ને, આ તો પેલી સ્મૃતિ, નુકસાન અને પેલું ઘર શું છે એની શોધની એક આખી સફર છે.
હા, એક ભાવનાત્મક યાત્રા કહી શકાય.
વારમાં એની વાત, સ્વજનો ગુમાવ્યા પછી લોકો કેવી રીતે જીવે છે.
હા, તો આજે આપણે આ જ બધા પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરીશું. બે બહેનો છે, રૂથ અને લ્યુસિલ સ્ટોન, એમની આ અસામાન્ય વાર્તા દ્વારા.
અને વાર્તાની શરૂઆત જ એવી રીતે થાય છે, મતલબ કે એક પડછાયો લઈને આવે છે. રૂથ, જે આપણી કથાવાચક છે, એ એના દાદા એડમંડ ફોસ્ટરના મૃત્યુથી વાત શરૂ કરે છે.
પેલી ભયાનક ટ્રેન દુર્ઘટના નહીં?
હા, એ જ. એમની ટ્રેન ફિંગરબોન તળાવના બ્રિજ પરથી
સીધી નીચે ઊંડા પાણીમાં.
અને એમનું શરીર ક્યારે મળ્યું જ નહીં, ખરું ને?
ના, ક્યારેય નહીં. જાણે તળાવે જ એમને પોતાની અંદર સમાવી લીધા.
અને આ ખાલી એક અકસ્માત નથી લાગતો, જાણે એક પેટર્ન શરૂ થાય છે. પરિવારના પુરુષોનું આમ ગાયબ થઈ જવું અને સ્ત્રીઓનું એકલું રહી જવું.
હા, એવું જ કંઈક. અને પેલું તળાવ એ ખાલી પાણી નથી રહેતું પછી.
બરાબર, એ સ્મૃતિઓનું, પરિવારના ઇતિહાસમાં જે નુકસાન થયું છે એનું, અચેતન મનનું, આ બધાનો પ્રતીક બની જાય છે. જાણે બધું પોતાના ઊંડાણમાં સંઘરીને બેઠું હોય.
અને આ દુઃખદ વારસો અટકતો નથી. થોડા વર્ષો પછી રૂથ અને લ્યુસિલની માં હેલેન, એ પણ એક દિવસ પોતાની બે દીકરીઓને એમની દાદીને ત્યાં મૂકી આવે છે, સિલ્વિયા ફોસ્ટરના ઘરે.
અને પછી?
પછી એ જ ફિંગરબોન તળાવમાં પોતાની કાર ડૂબાડીને આત્મહત્યા કરી લે છે.
ઓહ, બાપરે, ફરી એ જ તળાવ. જાણે પાણી સાથે આ પરિવારનો કોઈ કરુણ નાતો બંધાઈ ગયો હોય.
હા, એવું જ લાગે. માતૃત્વનો આવો ત્યાગ ખરેખર હચમચાવી નાખે.
અને પેલી બે નાની છોકરીઓ, એમના પર શું વીતી હશે? વારંવાર સ્વજનોને ગુબાવવા, એમની સ્થિરતાની શોધ તો અહીંથી જ શરૂ થાય છે, પણ દરેક વખતે અસ્થિરતા જ મળે છે.
માતાના ગયા પછી દાદી સિલ્વિયા ફોસ્ટર એમને ઉછેરે છે. દાદીનું જીવન એટલે એમ કે પરંપરાગત હાઉસકીપિંગ, ઘર વ્યવસ્થિત, બધું નિયમસર, દુઃખને મનમાં રાખીને શાંતિથી જીવવાનો પ્રયાસ.
જાણે શોક સામે એક દિવાલ ઊભી કર્યો એમ નહીં?
હા, કંઈક એવું જ. પણ પછી દાદીનું પણ અવસાન થાય છે, એટલે બહેનો ફરી પાછી એકલી.
અરે રે, અને પછી કોણ આવે છે એમની સંભાળ રાખવા?
પછી પેલી બે વૃદ્ધ કાકીઓ આવે છે, લીલી અને નોના, અપરિણીત, શહેરના જીવનથી ટેવાયેલી.
ઓ, અને એમને ભાવે છે અહીં આ ફિંગરબોનના મોટા ઘરમાં છોકરીઓની જવાબદારી?
ના, બિલકુલ નહીં. એ તો બિચારી ડરી ગયેલી છે ઘર અને જવાબદારી બંનેથી. એમનું આવું તો જાણે ખાલી એક સામાજિક ફરજ જેવું જ હતું, અને એમાં એ નિષ્ફળ જાય છે.
એટલે પરંપરાગત વ્યવસ્થાની નબળાઈ અહીં દેખાય છે, ખરું ને?
હા, એ લોકો બહુ જલ્દી હાર માની લે છે. એમને લાગે છે કે આ એમનાથી નહીં થાય, એટલે પછી એ લોકો સંપર્ક કરે છે બહેનોની માસીનો, સિલ્વી ફિશર, એમની માતાની એકમાત્ર જીવતી બહેન.
ઓ, એટલે હવે સિલ્વી આવશે?
હા, અને જેવી સિલ્વી આવવા તૈયાર થાય છે, પેલી કાકીઓ તો જાણે ભાગી છૂટે છે રાહતનો શ્વાસ લઈને.
આ બધું જોઈને પેલી છોકરીઓના મનમાં કુટુંબ અને સંભાળનો અર્થ કેવો થતો હશે? સતત પાલકો બદલાયા કરે, એમની એકલતા તો વધતી જ જતી હશે ને?
ચોક્કસ, સ્થિરતાની ઝંખના વધતી જાય. પણ સાથે એ સવાલ પણ થાય કે સ્થિરતા એટલે શું ખરેખર? ખાલી વ્યવસ્થિત ઘર?
અને ત્યારે જ એન્ટ્રી થાય છે સિલ્વીની, જે આખી વાર્તાનો મુખ્ય વળાંક છે.
હા, સિલ્વી, એનું પાત્ર જ અનોખું છે. એકદમ શાંત, લગભગ અદૃશ્ય જેવી લાગે, પણ પોતાની જ દુનિયામાં મસ્ત. એણે આખી જિંદગી કોઈ એક ઠેકાણે નથી કાઢી.
પેલું ટ્રાન્ઝિયન્ટ જીવન જીવી છે નહીં, ભટકનાર જેવું.
હા, બસ એ જ. ટ્રેનોમાં મુસાફરી કરવી, કામ ચલાવ નોકરીઓ, પાર્કની બેન્ચ પર સૂઈ જવું, એનું કોઈ કાયમી ઘર જ નહીં.
અને એની આ ભટકતી પ્રવૃત્તિ એના હાઉસકીપિંગમાં પણ દેખાય છે નહીં. શરૂઆતમાં કદાચ છોકરીઓને સારું લાગ્યું હશે, પણ પછી
ધીમે ધીમે ખબર પડે કે એની રીત સાવ અલગ છે. એ ઘરને સાફ રાખવામાં, વ્યવસ્થિત રાખવામાં માનતી જ નથી.
એના માટે તો ઘર એટલે દુનિયાને અંદર આવવા દેવાની જગ્યા.
બરાબર.
હા, બિલકુલ. કપડાં પહેરીને સૂઈ જાય, જાણે હમણાં જ નીકળી પડવાનું હોય. ઘરમાં જૂના છાપા, ડબ્બા, નકામી વસ્તુઓનો ઢગલો કરે.
અને બારી બારણા ખુલ્લા, મોટા ભાગે ખુલ્લા જ, એટલે પવન, પાંદડા, ધૂળ, અરે પક્ષીઓ પણ ઘરમાં આમતેમ ફરતા હોય.
ઓહો, એટલે ઘર જાણે પ્રકૃતિનો જ એક ભાગ બની ગયો હોય એવું.
હા, ખૂણામાં પાંદડાના ઢગલા, હવામાં ધૂળ ઉડતી દેખાય. આ પરંપરાગત હાઉસકીપિંગ તો કહેવાય જ નહીં.
ના, આ તો એની વ્યાખ્યાનું જ વિઘટન છે. સિલ્વી માટે ઘર સાચવવું એટલે વસ્તુઓ સાચવવી નહીં, પણ પરિવર્તન અને ક્ષયને સ્વીકારવું. ઘર જાણે કોઈ કિલ્લો નહીં, પણ એક જીવંત બદલાતી જગ્યા.
અહીં જ રોબિન્સન પેલો મોટો સવાલ ઊભો કરે છે. ઘર શું છે? સ્થિરતા અને સુરક્ષા, કે પછી પ્રકૃતિના ચક્રોનો એક ભાગ, સ્મૃતિઓ અને આવન જાવનનો એક પ્રવાહી હિસ્સો?
અને આ બધાની અસર પેલી બે બહેનો પર કેવી રીતે થાય છે? અલગ અલગ રીતે થતી હશે નહીં?
હા, ખાસ કરીને જેમ જેમ મોટી થાય છે તેમ. લ્યુસિલ, જે હવે ટીનેજર છે, એને તો બહુ શરમ આવે છે ઘરની આ અવ્યવસ્થા, ગરીબી, સિલ્વીની વિચિત્ર આદતો.
એને નોર્મલ લાઈફ જોઈએ છે.
હા, એના ફ્રેન્ડ્સના ઘર જેવું, સાફ રસોડું, વ્યવસ્થિત કપડાં, નોર્મલ પેરેન્ટ્સ. એ કોશિશ પણ કરે છે ઘર સાફ કરવાની, સિલ્વીને સમજાવવાની.
એની આ ઈચ્છા સમજી શકાય, સમાજમાં સ્વીકૃતિ જોઈએ ને, પણ સિલ્વી બદલાય એવી નથી લાગતી.
ના, સિલ્વી તો પોતાની જ ધૂંધમાં, એટલે બે વચ્ચે સંઘર્ષ વધે છે. પણ રૂથ?
હા, રૂથનું શું? એ તો શરૂઆતથી વધુ શાંત અને નિરીક્ષક જેવી લાગે છે.
રૂથ ધીમે ધીમે સિલ્વીની દુનિયા તરફ ખેંચાય છે. એને સિલ્વીની શાંતિમાં, દુનિયાને રહસ્યમય રીતે જોવાની એની દૃષ્ટિમાં, પેલી ક્ષણભંગુરતા સાથેની એની સહજતામાં કંઈક આકર્ષણ લાગે છે.
રસપ્રદ.
એ સિલ્વી સાથે રાત્રે ફરવા જાય છે, ત્યજી દીધેલી જગ્યાઓ જુએ છે. જાણે અસ્થાયીપણામાં જ એને કોઈક પ્રકારની શાંતિ અને સુંદરતા દેખાવા માંડે છે.
એટલે એક બહેન સમાજ તરફ ખેંચાય છે અને બીજી સમાજથી દૂર, કોઈક ઊંડા સત્ય તરફ. એમની વચ્ચેનું અંતર વધતું જાય છે.
હા, અને પેલો ત્યજી દીધેલા ફાર્મહાઉસનો પ્રસંગ આને વધુ સ્પષ્ટ કરે છે.
કયો પ્રસંગ?
સિલ્વી એમને તળાવ પાર કરાવીને એક જૂના ઉજ્જળ ફાર્મહાઉસ પર લઈ જાય છે. રાતે તોફાન આવે છે અને સિલ્વી થોડીવાર માટે એમને એકલા મૂકીને ક્યાંક જાય છે.
ઓહ,
લ્યુસિલ તો ડરી જાય છે. એને આ અનિશ્ચિતતા સહન નથી થતી. પણ રૂથને
શું થાય છે?
એને પણ ડર લાગે છે, પણ સાથે સાથે આ અનુભવ એને સિલ્વીની દુનિયા સાથે, પ્રકૃતિના એ જંગલી સ્વરૂપ સાથે વધુ જોડે છે.
હા, એટલે આ અનુભવ પછી લ્યુસિલ માટે નક્કી કરવું સહેલું થઈ જાય છે કે એને આ જીવન નથી જોઈતું.
બરાબર. એ સમજી જાય છે કે રૂથ કે સિલ્વીને નહીં બદલી શકે, એનો રસ્તો અલગ છે.
અને પછી એ પેલું મોટું પગલું ભરે છે.
હા, એકદમ પીડાદાયક પણ નિર્ણાયક. પોતાની બેગ પેક કરે છે અને કહે છે કે હું મારી હોમ ઇકોનોમિક્સ ટીચર મિસ રોયસ સાથે રહેવા જઉં છું.
મિસ રોયસ એટલે પેલી વ્યવસ્થા, સ્વચ્છતા, સામાન્ય જીવનનું પ્રતીક.
હા, જે લ્યુસિલને જોઈતું હતું. એનું જવું એ રૂથ માટે જાણે વધુ એક ત્યાગ.
આ ખાલી ઘર છોડવાની વાત નથી, આ તો એક વિચારધારાની પસંદગી છે. સામાજિક સ્વીકૃતિ માટે પરિવારના સંબંધો છોડવા, ભલે એ સંબંધો અસ્તવ્યસ્ત હોય.
હા, ફરી પેલી ત્યાગની થીમ આવે છે, પણ આ વખતે સ્વપસંદગી છે.
અને એ બતાવે છે કે કુટુંબના બંધનો કેટલા નાજુક હોઈ શકે છે અને પેલું નોર્મલ ગણાતું જીવન કેટલું આકર્ષક લાગી શકે છે.
લ્યુસિલના ગયા પછી રૂથ અને સિલ્વી સાવ એકલા પડી જાય છે. એમનું એકાંત વધુ ગાઢ બને છે.
એમની વચ્ચે હવે શબ્દોની જરૂર ઓછી પડતી હશે ને?
હા, એમનું બંધન વધુ મૌન, વધુ સહજ બને છે. શહેરની અપેક્ષાઓથી તો સાવ જ અલગ થઈ જાય છે. એમનું ઘર હવે સાચે જ એક અલગ દુનિયા બની જાય છે.
પણ સમાજ આવી અલગતાને લાંબો સમય ચાલવા દે ખરો? ખાસ કરીને જ્યારે એક ટીનેજ છોકરીની વાત હોય.
ના, એ જ થાય છે. શહેરના લોકો છે, શેરીફ છે, પેલી ચર્ચની મહિલાઓ, એમને આ બધું બરાબર નથી લાગતું. એમને લાગે છે કે રૂથની ઉપેક્ષા થઈ રહી છે, આ વાતાવરણ બિન આરોગ્યપ્રદ છે.
રૂથના ભવિષ્યની ચિંતા થવા લાગે છે એમને.
હા, અફવાઓ ફેલાય છે, વાત કોર્ટ સુધી પહોંચે છે. સિલ્વી યોગ્ય પાલક છે કે નહીં એની સુનાવણીની વાત થાય છે. સમાજ જાણે રૂથને બચાવવા માંગે છે.
પણ રૂથના દૃષ્ટિકોણથી જુઓ તો આ બચાવ તો એને એકમાત્ર વ્યક્તિથી દૂર કરવાનો પ્રયાસ છે જે એને સમજે છે.
બરાબર, અહીં પેલો સંઘર્ષ ચરમસીમાએ પહોંચે છે. વ્યક્તિનું સત્ય અને સ્વતંત્રતા વિરુદ્ધ સમાજના નિયમો અને દબાણ.
સિલ્વીને અને રૂથનું જે અનોખું બંધન છે એ હવે સીધા ખતરામાં છે.
અને આ ખતરાનો સામનો કરવા, અલગ થવાની વાતનો સામનો કરવા સિલ્વી એક એવું પગલું ભરે છે જે ખરેખર આઘાતજનક છે.
શું કરે છે?
સમાજની પકડમાંથી છૂટવા, ભૂતકાળની બધી સ્મૃતિઓ, ઘર સાથેની ઓળખ બધું ભૂસી નાખવા તે અને રૂથ ભેગા મળીને પોતાના જ ઘરને આગ લગાડી દે છે.
શું વાત કરો છો, ઘરને આગ લગાડી દે છે?
હા, એ પૂર્વજોનું ઘર જ્યાં પેઢીઓ રહી હતી, સ્મૃતિઓનો ભંડાર હતો, એને પોતાની આંખો સામે બળતું જુએ છે.
બાપ રે, આ તો સ્થાયી જીવન સાથેનો, ફિંગરબોન સાથેનો છેલ્લો નાતો તોડી નાખવા જેવું થયું. આ ખાલી ઘર નથી સળગતું, આ તો ભૂતકાળમાંથી મુક્તિ મેળવવાનો એક ભયાવહ પ્રયાસ છે.
અને પછી આગ લગાડ્યા પછી?
પછી એ રાતના અંધારામાં પેલો રેલરોડ બ્રિજ પાર કરે છે.
એ જ બ્રિજ જ્યાં એમના દાદા.
હા, એ જ. પણ તેઓ નીચે નથી પડતા. એ લોકો પગપાળા એને પાર કરીને ફિંગરબોનની હદમાંથી, એના ઇતિહાસ અને અપેક્ષાઓમાંથી હંમેશ માટે બહાર નીકળી જાય છે.
અદ્ભુત. આ આગ અને બ્રિજ પાર કરવો, આ તો જાણે દુનિયાનો જ અસ્વીકાર છે, એ દુનિયાનો જ્યાં એમના જેવા લોકો માટે જગ્યા નહોતી.
અને સાથે સાથે પેલું જે ક્ષણભંગુર ભટકતું જીવન છે એનો સંપૂર્ણ સ્વીકાર પણ છે. આગ જાણે ભૂતકાળને શુદ્ધ કરે છે અને બ્રિજ ભવિષ્યના અજાણ્યા રસ્તાનું પ્રતીક બને છે.
એટલે સમાજના દબાણ સામે ઝૂકવાને બદલે તેઓ સ્વેચ્છાએ ઘરવિહોણા, નામવિહોણા બનવાનું પસંદ કરે છે.
હા, પેલી સ્થાયીપણા અને ક્ષણભંગુરતાની થીમ અહીં એની ચરમસીમાએ પહોંચે છે.
નવલકથાનો અંત પછી કેવી રીતે આવે છે?
અંતમાં વર્ષો પછી રૂથના અવાજમાં વાત આવે છે. તે અને સિલ્વી હવે કાયમી ભટકનારા છે, ટ્રાન્ઝિયન્ટ્સ.
શહેરોના હાશિયા પર જીવતા, રાત્રે રેસ્ટોરન્ટની બારીમાંથી અંદર જોતા, ક્યારેક અજાણ્યાના ઘરમાં રાતવાસો કરતા, જાણે ભૂત જેવા.
હા, અને રૂથ કલ્પના કરે છે લ્યુસિલની, કદાચ એ બોસ્ટનમાં પરણીને બાળકો સાથે સ્થાયી થઈ હશે અને ક્યારેક બારી બહાર આવી બે અજાણી ભટકતી સ્ત્રીઓને જોઈને એને પોતાનું ભૂતકાળ યાદ આવતો હશે જે ભૂલવા માંગે છે.
પણ રૂથના અવાજમાં પસ્તાવો છે કે પછી?
ના, પસ્તાવો નથી, એક એક વિચિત્ર ઊંડી શાંતિ છે. એણે પોતાનું ઘર કોઈ બિલ્ડિંગમાં નથી શોધ્યું, પણ આ સતત ગતિમાં, આ ભટકતા જીવનમાં અને સિલ્વી સાથેના એ અતૂટ મૌન બંધનમાં શોધી કાઢ્યું છે.
ઘર વિહોણા હોવું એ નામ વિહોણા હોવું છે. આ સામાજિક ઓળખ ગુમાવવાની વાત છે, પણ સાથે સાથે,
હા, સાથે સાથે એ સામાજિક બંધનો અને અપેક્ષાઓથી મુક્તિનું પણ પ્રતીક છે. આ કોઈ હેપી એન્ડિંગ નથી પરંપરાગત રીતે, પણ અસ્થાયીપણામાં અને સમાજના નિયમોની બહાર જે જોડાણ છે એમાં શાંતિ શોધવાનો એક સ્વીકાર છે, જાણે એક અલગ જ પ્રકારની આધ્યાત્મિકતા.
ખરેખર આખી નવલકથા આપણને પેલી ઘર અને પરિવારની આપણી જે રૂઢિગત વ્યાખ્યાઓ છે એના પર ફરી વિચાર કરવા મજબૂર કરે છે. સ્થાયીપણું એટલે શું ખરેખર? શું એ હંમેશા સારું જ છે?
અને પેલી સ્મૃતિઓ એ આપણને બાંધે છે કે મુક્ત કરે છે? અને ખાસ કરીને સ્ત્રીઓનું જીવન, એમની સ્વતંત્રતા, સમાજ એમના પર જે ભૂમિકાઓ લાદે છે, સિલ્વી અને રૂથ જે રસ્તો પસંદ કરે છે એ ભલે અયોગ્ય લાગે પણ એમાં એક પ્રામાણિકતા છે.
હા, એક હિંમત છે. રોબિન્સન પેલું જે હાસ્યામાં ધકેલાઈ ગયેલું જીવન છે એમાં પણ ગરિમા અને ઊંડાણ જુએ છે.
અને આ બધું આટલું અસરકારક એટલા માટે લાગે છે કારણ કે રોબિન્સનની ભાષા અદ્ભુત છે, કાવ્યાત્મક, પાણી જેવી તરલ અને ઊંડી.
હા, સામાન્ય વસ્તુમાં પણ રહસ્ય ભરી દે, ક્ષય અને નુકસાનમાં પણ જાણે સુંદરતા શોધી કાઢે.
એમની ભાષા આપણને બુદ્ધિથી સમજાવે એના કરતા વધુ ભાવનાત્મક રીતે સ્પર્શે છે, સંવેદના જગાડે છે
અને સ્વીકારવા પ્રેરે છે કે જીવન હંમેશા આમ સીધી લીટીમાં સુઘડ નથી હોતું. કદાચ એની આ અસ્તવ્યસ્તતામાં જ એનું સાચું સૌંદર્ય છે.
એટલે આ નવલકથા શીખવે છે કે ઘર બનાવવાની, સંબંધ નિભાવવાની રીતો ઘણી હોઈ શકે છે, જે કદાચ સમાજની વ્યાખ્યામાં ન બંધ બેસે.
હા, અને આપણને આપણા પોતાના જીવન વિશે વિચારતા કરી મૂકે છે.
તો આ ચર્ચાના અંતે કદાચ આ એક વિચાર સાથે રહીએ. એવી કઈ સામાજિક અપેક્ષાઓ કે વ્યવસ્થાના નિયમો છે જે આપણે આપણી પોતાની જે ઊંડી સત્યતા છે એનાથી દૂર રાખે છે, આપણી પોતાની રીતે ઘર બનાવવાથી રોકે છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.